समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा परिशिष्ट में कलश 263 पछी थी 47 शक्ति नु वर्णन आयु ते वर्णन अपने पूरु कर्यु त्यां सुधी अपने स्वाध्याय कर्यो छे। હવે આગળ કળશ 264 લેતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન મળી જાય। પરિશિષ્ટમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમ કહ્યું કે જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા કહેતા એકાંત નથી થઈ જતું એમ શિષ્ય દ્વારા પ્રશ્નો ઉપસ્થિત કરી અને પછી તેમાં અનેકાંત કઈ રીતે સમાયું છે એની વિસ્તૃત ચર્ચા કરી, કેટલાક કળશ કયા અને તે પછીથી 14 બોલ દ્વારા અનેકાંતનું સ્વરૂપ સમજાયું। આત્મામાં રહેલા એવા ધર્મો દ્વારા અનેકાંતનું સ્વરૂપ સમજાયું। તત્, અતત્, એક, અનેક, અસ્તિ, નાસ્તિ, અસ્તિ નાસ્તિમાં પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અસ્તિ અને પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નાસ્તિ અને નિત્ય, અનિત્ય એમ 14 બોલ દ્વારા એ સમજાયું। તે પછી એ 14 બોલ ઉપર એક એક કળશરૂપ કાવ્ય કર્યું અને એ કળશરૂપ કાવ્ય કયા પછીથી કળશ 262માં આચાર્ય ભગવાને એમ કહ્યું કે આ રીતે અનેકાંત અર્થાત સ્યાદવાદ અજ્ઞાન મૂંડ પ્રાણીઓને જ્ઞાન માત્ર આત્મતત્વ પ્રસિદ્ધ કરતો સ્વયમેવ અનુભવાય છે। અને એમાં પંડિતજીએ સમજાવ્યું કે જ્ઞાન માત્ર આત્મ વસ્તુ અનેકાંતમય છે, એમાં એકાંત નથી, પરંતુ અનાદિકાળથી પ્રાણીઓ પોતાની મેળે અથવા તો એકાંતવાદનો ઉપદેશ સાંભળીને જ્ઞાન માત્ર આત્મતત્વ સંબંધી અનેક પ્રકારે પક્ષપાત કરી જ્ઞાન માત્ર આત્મતત્વનો નાશ કરે છે। તેમને એટલે એવા અજ્ઞાની જીવોને સ્યાદવાદ જ્ઞાન માત્ર આત્મતત્વનું અનેકાંત સ્વરૂપ પણ પ્રગટ કરે છે, સમજાવે છે। જો પોતાના આત્મા તરફ દેખી અનુભવ કરી જોવામાં આવે તો સ્યાદવાદના ઉપદેશ અનુસાર જ્ઞાન માત્ર આત્મવસ્તુ આપોઆપ અનેક ધર્મોવાળી પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે। અને પછી ઉપદેશ આપ્યો કે માટે હે પ્રવીણ પુરુષો, તમે જ્ઞાનને તત્ સ્વરૂપ, અતત્ સ્વરૂપ, એક સ્વરૂપ, અનેક સ્વરૂપ, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સત સ્વરૂપ, પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસત સ્વરૂપ, નિત્ય સ્વરૂપ, અનિત્ય સ્વરૂપ ઇત્યાદિ અનેક ધર્મ સ્વરૂપ પ્રત્યક્ષ અનુભવ ગોચર કરી પ્રતીતિમાં લાવો, એ જ સમ્યક જ્ઞાન છે। સર્વથા એકાંત માનવું તે મિથ્યા જ્ઞાન છે। અને પછી કળશ 62માં તો જે આ કથન કરવામાં આવ્યું આ રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે એમ કહેવામાં આવ્યું તો એમ પછી તો એનો વિસ્તાર કરતા કહ્યું કે અનેકાંત અર્થના પશ્ચાદ રાજ સિદ્ધ થયો અને એવા અર્થનું કસ 262 એ કાવ્ય કહ્યું. એમાં એમ કહ્યું કે આ રીતે અનેકાંત કે જે જીન દેવનું અલંગ્ય એટલે કોઈથી તોડી ન શકાય એવું શાસન છે. અનેકાંત દિનેશ્વર ભગવાને કહેલું કોઈથી તોડી ન શકાય એવું શાસન છે અને તે વસ્તુના યથાર્થ સ્વરૂપની વ્યવસ્થિત વ્યવસ્થા વડે પોતે પોતાને સ્થાપિત કરતો થતો સ્થિત થયો નિશ્ચિત થયો સિદ્ધ થયો એમ એ અનેકાંત સિદ્ધ થયો. આ વાત કર્યા પછી હજી આચાર્ય દેવે અનેકાંતને થોડોક વિસ્તાર કરી અને સમજાવ્યું અને એમાં 5 પ્રશ્નો ઉપસ્થિત કરી અને એના ઉત્તર આપ્યા. અનેકાંતની વિશેષ ચર્ચા કરતા અમૃતચંદ્રાચાર્ય ભગવાને 5 પ્રશ્નો ઉપસ્થિત કર્યા કે આત્મા અનેકાંતમય હોવા છતાં પણ અહીં તેનો જ્ઞાન માત્રપણે કેમ વ્યપદેશ કરવામાં આવે છે, એટલે કે કથન કરવામાં આવે છે, વ્યપદેશ કરવામાં આવે છે એટલે કે જ્ઞાન માત્રપણે જ કેમ કહેવામાં આવે છે, આત્મા અનંત ધર્મો વાળો હોવા છતાં તેને જ્ઞાન માત્રપણે કેમ કહેવામાં આવે છે. જ્ઞાન માત્ર કહેવાથી તો અન્ય ધર્મોનો નિષેધ સમજાય છે. અને આચાર્ય ભગવાને એનો ઉત્તર આપતા કહ્યું કે લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો જ્ઞાન માત્રપણે વ્યપદેશ કરવામાં આવે છે. આત્માનું જ્ઞાન લક્ષણ છે અને જ્ઞાન લક્ષણ દ્વારા આત્મા એ બધાથી જુદો પડે છે એટલે બીજા 5 દ્રવ્યોથી જુદો પડે છે. જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે, અન્ય દ્રવ્યોમાં જ્ઞાન ગુણ નથી, માટે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેના લક્ષની એટલે આત્માની પ્રસિદ્ધિ થાય છે. એટલે ફરી પ્રશ્ન કર્યો કે એ લક્ષણની પ્રસિદ્ધિથી શું પ્રયોજન છે, એ લક્ષણની પ્રસિદ્ધિથી શું પ્રયોજન છે, માત્ર લક્ષ જ પ્રસાધ્ય અર્થાત પ્રસિદ્ધ કરવા યોગ્ય છે તો પછી લક્ષણની પ્રસિદ્ધિ શા માટે, એટલે કે લક્ષણને પ્રસિદ્ધ કર્યા વિના માત્ર લક્ષને એટલે આત્માને જ પ્રસિદ્ધ કેમ નથી કરતા. એના ઉત્તર રૂપે આચાર્ય ભગવાને ફરીથી સમજાવ્યું કે જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને અર્થાત જે લક્ષણને જાણતો નથી એવા અજ્ઞાનીજનને લક્ષની પ્રસિદ્ધિ થતી નથી. લક્ષણને જાણ્યા વિના લક્ષ ક્યાંથી સમજમાં આવે, લક્ષની પ્રસિદ્ધિ ક્યાંથી થાય. જે લક્ષ છે એનું લક્ષણ જાણતા જ ન હોઈએ તો પછી એ લક્ષ સુધી કેવી રીતે પહોંચાશે. બહુ સરસ તર્ક દ્વારા સમજાવ્યું કે જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને એટલે કે એવા લક્ષણને ન જાણતા એવા અજ્ઞાનીજનને લક્ષની પ્રસિદ્ધિ થતી નથી. જેને લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષની પ્રસિદ્ધિ થાય છે. માટે અજ્ઞાનીને પહેલા લક્ષણ બતાવીએ ત્યારે તે લક્ષને ગ્રહણ કરી શકે. તો ફરી પ્રશ્ન કર્યો કે તો કયું તે લક્ષ છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી એટલે કે જ્ઞાનથી ભિન્ન પ્રસિદ્ધ થાય છે. પ્રશ્ન જરા જુદી રીતે કહ્યું કે કયું તે લક્ષ છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી એટલે કે જ્ઞાનથી ભિન્ન પ્રસિદ્ધ થાય છે. જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તો જ્ઞાન જ પ્રસિદ્ધ થાય છે. પ્રશ્ન આ રીતે કહ્યો કે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તો જ્ઞાન જ પ્રસિદ્ધ થાય છે, એવું બીજું કોઈ લક્ષ છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ કરતા પ્રસિદ્ધ થાય, આચાર્ય ભગવાને ઉત્તરમાં કહ્યું કે જ્ઞાનથી ભિન્ન લક્ષ નથી, અને જ્ઞાનની પ્રસિદ્ધિ વડે આત્મા આત્મદ્રવ્ય એ પ્રસિદ્ધ થાય છે. કારણ કે જ્ઞાનથી ભિન્ન આત્મા નથી અને જ્ઞાનથી ભિન્ન બીજું કોઈ લક્ષ નથી. જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે. આત્મા અસંખ્ય પ્રદેશી છે અને બધા પ્રદેશમાં આ જ્ઞાન ગુણ વ્યાપેલો છે, અને અનંત ગુણ છે તો અનંત ગુણને જાણવા વાળો આ જ્ઞાન ગુણ છે. ફરી પ્રશ્ન કર્યો કે તો પછી લક્ષણ અને લક્ષનો વિભાગ શા માટે કરવામાં આવ્યો? જો આમ જ છે કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે, બંને વચ્ચે ભેદ રહેતો જ નથી, તો પછી લક્ષણ અને લક્ષ એમ વિભાગ શા માટે કરવામાં આવ્યો? ભાગ પાડવાની શું જરૂર હતી? જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે એટલે કે એ બંને વચ્ચે કોઈ ભેદ નથી, તો પછી લક્ષણ અને લક્ષ, લક્ષ એટલે આત્મા અને લક્ષણ એટલે જ્ઞાન, એવો વિભાગ શા માટે કરવામાં આવ્યો? ત્યારે ઉત્તરમાં આચાર્ય ભગવાને સમજાવ્યું કે પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્ય માનત્વને લીધે લક્ષણ અને લક્ષનો વિભાગ કરવામાં આવ્યો છે. જ્ઞાન પ્રસિદ્ધ છે, જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞાન માત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે. અર્થાત જ્ઞાન સર્વ જીવોને, સર્વ પ્રાણીઓને, ગમે તે પર્યાયમાં હોય તો પણ સર્વ પ્રાણીઓને સ્વસંવેદનરૂપ અનુભવમાં આવે છે. સર્વ પ્રાણીઓને એટલે કે જે જીવ છે એ જીવને, ભલે જ્ઞાનનો ઓછો ઉગાડો હોય છતાંય એને જ્ઞાન તો થાય જ છે ને, એમ એ અર્થમાં અહીંયા વાત કરી છે. અહીંયા આત્માના સ્વસંવેદનની વાત નથી લીધી, પણ જીવ માત્રને જ્ઞાનનો ઓછો ઉઘાડ તો ઓછો, પણ એનો ઉઘાડ તો છે ને, એ જ્ઞાન કરી શકે છે ને. જે પર્યાયમાં છે એ પર્યાય અનુસાર એને જ્ઞાનના ઓછા વધતા ઉઘાડ હોય, પણ એવું નથી કે જીવ હોય અને જ્ઞાન ના કરે, એવું તો હોય નહીં. આચાર્ય ભગવાને એ રીતે વાત સમજાવી કે જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞાન માત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે, એ અનુભવમાં આવે એટલે એ જ્ઞાન સિદ્ધ છે એટલે પ્રસિદ્ધ છે. તેથી તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાધ્યમાન એવો આત્મા, કે જેની સાથે એને અવિનાભાવી સંબંધ છે, એટલે કે તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાધ્યમાન તદ અવિનાભૂત એટલે કે જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળા અનંત ધર્મોના સમુદાય રૂપ મૂર્તિ આત્મા છે. જ્ઞાન પ્રસિદ્ધ છે અને જ્ઞાન સાથે જેમનો અવિનાભાવી સંબંધ છે એવા અનંત ધર્મોના સમુદાય સ્વરૂપ આત્મા તે જ્ઞાન વડે પ્રસાધ્યમાન છે. જ્ઞાન દ્વારા એ પ્રસિદ્ધ થાય છે, માટે જ્ઞાન માત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તો તદ અવિનાભૂત, જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળો અનંત ધર્મ સમૂહ જે કાંઈ જીવડો લક્ષિત થાય છે તે સગળો એ ખરેખર એક આત્મા છે. બહુ સરસ સ્પષ્ટ કર્યું. છતાંય વળી એક પ્રશ્ન છે કે આ રીતે આચાર્ય ભગવાને એ તો સ્પષ્ટ કર્યું કે આ કારણે આત્માને જ્ઞાન માત્ર કહેવામાં આવે છે, આત્માનું જ્ઞાન માત્ર પણ વ્યપદેશ છે એટલું થયું, પણ વધારે સ્પષ્ટ કરવા માટે ફરી એક પ્રશ્ન કર્યો કે જેમાં ક્રમ અને અક્રમે પ્રવર્તતા અનંત ધર્મો છે એવા આત્માને જ્ઞાન માત્ર પણ કઈ રીતે છે? પણ એક તરફ એમ કહો છો એ જ્ઞાન માત્ર છે આ બધી વાત કરો છો, અને પાછા સાથે એમ પણ કહો છો કે ક્રમ અને અક્રમે પ્રવર્તતા અનંત ધર્મો છે. તો પછી એવા ક્રમ અને અક્રમે પ્રવર્તતા અનંત ધર્મો છે એવા આત્માને જ્ઞાન માત્ર પણ કઈ રીતે છે? ક્રમે પ્રવર્તા ધર્મો એટલે પર્યાયો છે અને અક્રમે રહેલા શાશ્વત રહેલા ગુણો છે. તો એનો ઉત્તર આપ્યો અને એ ઉત્તરમાં પહેલા તો એમ સમજાવ્યું કે પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાય રૂપે પરિણત એક જ્ઞપ્તિ માત્ર ભાવ રૂપે, એટલે કે જાણવાના ભાવ રૂપે પોતે જ હોવાથી, આત્મા જ હોવાથી આત્માને જ્ઞાન માત્ર પણ છે. અને પછી વધારે સમજાવતા થયું કે જ્ઞાન માત્ર એક ભાવની અંદર પડનારી, જ્ઞાન માત્ર એક ભાવની અંદર આવી જતી અનંત શક્તિઓ ઉછળે છે. જેમ કે પેલું કહ્યું ને કે અક્રમે પ્રવર્તા અનંત ધર્મ, એટલે એની વાત લીધી કે આત્માના જેટલા ધર્મો છે તે બધાય ને લક્ષણ ભેદે ભેદ હોવા છતાં પ્રદેશ ભેદ નથી. આત્માના એક પરિણામમાં બધાય ધર્મોનું પરિણમન રહેલું છે, એટલે એ ક્રમે વર્તી પર્યાયની વાત લીધી. અનંત ગુણ છે અને અનંત ગુણ છે તો દરેક પ્રદેશમાં રહ્યા છે, એમના લક્ષણ, દરેક જે ગુણ છે એના લક્ષણ જુદા છે અને બધાના લક્ષણ પ્રમાણે દરેક ગુણનું પરિણમન થાય છે, છતાંય એ પરિણમન છે તે એકરૂપ પરિણમન છે. એટલે કે આત્માના એક પરિણામમાં બધાય ધર્મોનું, બધાય ધર્મોનું એટલે બધાય ગુણોનું પરિણમન રહેલું છે. બહુ મોટી વાત, આવી સુંદર વાત કરી, આત્માના સ્વરૂપને સ્પષ્ટ કર્યું. પણ હજી એ અનંત શક્તિઓ ઉછળે છે એ વાત રહી, એટલે પછી એ શક્તિઓનું વર્ણન કર્યું અને એમાં 47 શક્તિઓનું વર્ણન કર્યું અને ગુરુદેવે એનો જે વિસ્તાર કર્યો એ તો અદભુત રહ્યો. 47 શક્તિના વર્ણન દ્વારા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થયું. જીવત્વ શક્તિથી શરૂ કરીને સંબંધ શક્તિ સુધી 47 શક્તિઓનું વર્ણન ઘણા દિવસ સુધી આપણે ચાલ્યું અને એનો ઘણો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજ્યા, પ્રવચન રત્નાક્રમાંથી પણ સમજ્યા અને આત્મવૈભવમાંથી પણ કેટલોક ભાગ આપણે લીધો. એ રીતે ઘણી સ્પષ્ટતાઓ થઈ. હવે આ 47 શક્તિઓના વર્ણન પછીથી કળશ 264 કહે છે, એટલે 263 થી વચ્ચે જે આ બધી વાત આવી એના પછીથી હવે આચાર્ય ભગવાન કળશ 264 કહે છે. તો આજે આપણે કળશ 264 લઈએ. ઇત્યાદિ અનેક નિજ શક્તિ સુનિર્ભર કયો જ્ઞાન માત્ર મહેતા ન જહાતી ભાવ એવમ ક્રમ અક્રમ વિવર્તી વિવર્ત ચિત્રમ તદ્દ્રવ્ય પર્યમયમ ચિદિહાસ્તી વસ્તુ. આ કળશનો ગુજરાતી આપણી પાસે અત્યારે છે તો આપણે આજે ગુજરાતી પણ લઈએ. હમણાં જ આ કળશનું ગુજરાતી પદ્યાનુવાદ આપણને મળ્યો છે. એ પુસ્તક નથી પણ એ સંકલન રૂપે આપણને મળ્યું છે, તો આજે આપણે એનું ગુજરાતી લઈશું. કળશ 264 કે છે કે ઇત્યાદિ શક્તિ અનેકથી શું રીતે ભરેલો હો ભલે જે જ્ઞાન માત્ર મયપણાને છોડતો ન જરી ખરે પૂર્વોક્ત રીતે ક્રમ અને અક્રમ રૂપે વર્તે સદા ને દ્રવ્યને પર્યાયમય ચિદ વસ્તુ છે આ લોકમાં. તો આપણે આ કળશનો અર્થ લઈએ. કળશ 264ના અર્થમાં કહે છે કે ઇત્યાદિ અનેક નિજ શક્તિ સુનિર્ભર અપી. ઇત્યાદિ એટલે કે પૂર્વે કહેલી 47 શક્તિઓ વગેરે વગેરે અનેક નિજ શક્તિઓથી સારી રીતે ભરેલો હોવા છતાં શરૂઆત એ રીતે કરીને ઇત્યાદિ અનેક નિજ શક્તિ સુનિર્ભર અપી, તો આ જે 47 શક્તિઓ કઈ, એ રીતે એ અનંત શક્તિઓ છે. તો કહે છે કે પૂર્વે કહેલી 47 શક્તિઓ વગેરે એ ઇત્યાદિ અનેક નિજ શક્તિઓથી સારી રીતે ભરેલો હોવા છતાં યહ ભાવ જ્ઞાન માત્ર મયતા ન જહાતી, જે ભાવ જ્ઞાન માત્રમયપણાને છોડતો નથી. અનંત શક્તિ છે, અનંત શક્તિઓથી ભરેલો છે, છતાંય જે ભાવ જ્ઞાન માત્રમયપણાને છોડતો નથી, તદ એટલે એવું તે એવમ ક્રમ અક્રમ વિવર્તી વિવર્ત ચિત્રમ, એવું તે પૂર્વોક્ત પ્રકારે ક્રમરૂપે અને અક્રમરૂપે વર્તતા વિવર્તથી એટલે રૂપાંતરથી પરિણમનથી અનેક પ્રકારનું દ્રવ્ય પર્યાયમયમ એટલે દ્રવ્ય પર્યાયમય ચિદ્દ ચૈતન્ય ઈહ વસ્તુ અસ્તિ. ચૈતન્ય અર્થાત એવો તે ચૈતન્ય ભાવ, એ આત્મા આ લોકમાં વસ્તુ છે. શું કહ્યું કે ઇત્યાદિ પૂર્વે કહેલી 47 શક્તિઓ વગેરે વગેરે અનેક નિજ શક્તિઓથી સારી રીતે ભરેલો હોવા છતાં જે ભાવ જ્ઞાન માત્ર મયપણાને છોડતો નથી, એવું તે પૂર્વોક્ત પ્રકારે ક્રમરૂપે અને અક્રમરૂપે વર્તતા વિવર્તથી એટલે પરિણમનથી અનેક પ્રકારનું દ્રવ્ય પર્યાયમય ચૈતન્ય આ લોકમાં વસ્તુ છે. એટલે એવો તે ચૈતન્ય ભાવ આત્મા આ લોકમાં વસ્તુ છે. પંડિતજી ભાવાર્થમાં સમજાવે છે કે કોઈ એમ સમજશે કે આત્માને જ્ઞાન માત્ર કયો તેથી તે એક સ્વરૂપ જ હશે, જ્ઞાન માત્ર કયો તો જ્ઞાન માત્ર રૂપ જ હશે, પરંતુ એમ નથી. વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય પર્યાયમય છે, જે શાશ્વત રહ્યું છે તે દ્રવ્ય, અને જે દરેક સમયે પલટે છે બદલાય છે તે પર્યાય છે. ચૈતન્ય પણ વસ્તુ છે, દ્રવ્ય પર્યાયમય છે. ચૈતન્ય પણ છે, ભગવાન આત્મા ચેતન એ દ્રવ્ય અને પર્યાય નિર્મળ પર્યાય એમ મળીને છે. ભગવાન આત્માનું સ્વરૂપ દ્રવ્ય અને પર્યાયમય છે એટલે કે અનંત ગુણોનો સમૂહ એવું દ્રવ્ય જે ત્રિકાળ એવું ને એવું રહે છે તે, અને સાથે એનું નિર્મળ ભવન એનું નિર્મળ પરિણમન એટલે કે ક્રમે ક્રમે બદલાતી પર્યાય એ મળીને આત્મા છે. તે ચૈતન્ય અર્થાંત આત્મા અનંત શક્તિઓથી ભરેલો છે. ચૈતન્ય કહેતા એમાં જ્ઞાન દર્શન આવી જાય, એ ચેતના છે એટલે એને જ્ઞાન માત્ર કહ્યો છે. તો કે છે કે તે ચૈતન્ય અર્થાંત આત્મા અનંત શક્તિઓથી ભરેલો છે અને ક્રમરૂપ તથા અક્રમરૂપ, ક્રમરૂપ પર્યાય અને અક્રમરૂપ ગુણો અનેક પ્રકારના પરિણામના વિકારોના સમૂહરૂપ અનેક આકાર થાય છે તો પણ જ્ઞાનને કે જે અસાધારણ ભાવ છે તેને છોડતો નથી. ભગવાન આત્મા ક્યારેય જ્ઞાન વિનાનો હોય નહીં. એના અનંત ગુણ છે તો અનંત ગુણ રૂપે જ છે, એનું એવું પરિણમન તો છે, પણ જીવનું ત્યાં લક્ષ જાય અને એને એકાગ્રતા કરી અને એને જાણે અનુભવે તો છે ને. અસાધારણ ગુણ જ્ઞાન ગુણ છે અને જ્ઞાન ગુણ દ્વારા અનંત ગુણો એના અનંત પરિણામો બધું એને અનુભવમાં આવે છે, જ્ઞાનમાં બધું અનુભવમાં આવે છે. એટલે કે એટલે એવા જ્ઞાનને છોડતો નથી એવો ચૈતન્ય ભગવાન આત્મા છે. તેની સર્વ અવસ્થાઓ, પરિણામો, પર્યાયો જ્ઞાનમય જ છે. એની સર્વ અવસ્થાઓ, બધી અવસ્થાઓ, બધા પરિણામો, પર્યાયો બધું જ્ઞાનમય જ છે. તો કળશ 264 નો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 216, કળશ 264 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જુઓ શું કહે છે. ભગવાન આત્મા નિજ શક્તિઓથી સુનિર્ભર એટલે સારી રીતે ભરપૂર ભરેલો છે. જો ભરેલો છે એટલે શું, એક કોથળાની અંદર રૂપિયા ભર્યા હોય એવી રીતે ભરેલો છે, કે વાસણની અંદર દૂધ ભરેલું હોય એવી રીતે ભરેલો છે, કે ડબ્બાની અંદર મીઠાઈ ભરેલી છે એવી રીતે ભરેલો છે, પૂરેપૂરું ભરેલું હોય તો એવી રીતે ભરેલો છે. એ છે કે ના, દૂધમાં જેમ ધોળપ ભરેલી છે, સફેદી ભરેલી છે, અથવા તો સાકરમાં જેમ ગળપણ ભરેલું છે, તેમ ભગવાન આત્મા નિજ શક્તિઓથી ભરપૂર ભરેલો છે. દૂધમાં સફેદી ધોળપ ભરેલી છે એટલે કે એ સફેદી દૂધના કોઈ અંશમાં ન હોય એમ નથી, કોઈ દૂધનો એવો અંશ નથી કે જ્યાં એને સફેદી ન હોય. સાકરમાં ગળપણ ભરેલું છે તો નાનામાં નાનો ઝીણામાં ઝીણો સાકરનો કણ, એમાં પણ એ ગળપણ તો છે. એટલે એ સાકરથી ગળપણ જુદું નથી, દ્રવ્ય અને ગુણ જુદા નથી. ભગવાન આત્મા અનંત શક્તિઓનો પિંડ અથવા અનંત શક્તિઓનો સમૂહ કહીએ છીએ, એનો અર્થ જ એ થાય છે કે એ અનંત શક્તિઓ જે એક રૂપે રહી છે એ જ આત્મા છે, બીજું કાંઈ આત્મા નથી. આત્મા વિશેની કલ્પના ઘણાની તો ખોટી, વિપરીત છે, માન્યતા એની ખોટી છે. આત્મા એટલે શું, અનંત ગુણોનો સમૂહ, બીજું કાંઈ જ નથી. કોઈ વસ્તુ છે ને એની અંદર કંઈ અનંત ગુણો સમાયા છે કે એમ નથી, કે અનંત ગુણોનો સમૂહ જ છે. ગુણ અને ગુણી એવો આત્મા એ કાંઈ જુદા નથી. એટલે ઉદાહરણ બહુ સરસ રીતે ગુરુદેવે આપ્યું કે ભાઈ સાકર ને ગળપણ એ કાંઈ જુદા નથી. સાકરમાં ગળપણ ક્યાં નથી, કોઈ જગ્યા છે કે જ્યાં સાકરની અંદર ગળપણ ન હોય? આ તો એક ગુણની વાત કરી, પણ સાકરમાં બીજા પણ ગુણ છે, સફેદી પણ છે, ઘણું છે. તો એ જે ગુણો છે એ ગુણ, એવી રીતે ભગવાન આત્મા પણ અનંત ગુણ, એવો અનંત ગુણનો સમૂહ છે. ભગવાન આત્મા નિજ શક્તિઓથી આ રીતે ભરપૂર ભરેલો છે. ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા અનંત શક્તિમય જ છે. દૂધ અને વાસણની વાત કરીએ કે કોથળો અને રૂપિયાની વાત કરીએ, તો એમાં એ ગમે તેટલું ભર્યું હોય, ખીચોખીચ ભર્યું હોય, તો પણ બે વસ્તુ તો જુદી થઈ ને. વાસણમાં દૂધ છલોછલ ભર્યું હોય તો પણ દૂધ જુદું ને વાસણ જુદું, કોથળામાં રૂપિયા પૂરેપૂરા ભર્યા હોય તો પણ કોથળો જુદો અને રૂપિયા જુદા, ડબ્બામાં ફૂલ આખી પૂરેપૂરી મીઠાઈ ભરી હોય તો પણ મીઠાઈ જુદી અને ડબ્બો જુદો. તો એવું આત્માને વિશે નથી, કેમ કે ત્યાં તો બે ચીજ છે, બે પૃથક ચીજ છે. એવું અહીંયા આત્માને વિશે નથી. આત્મા અને શક્તિઓ એ બે જુદી ચીજ નથી. આત્મા અને શક્તિઓ અભેદ એક રૂપ છે. આત્મા શક્તિમય જ છે. શક્તિઓની વાત કરીને એટલે ખ્યાલ આવે છે કે હું આવો છું. પછી આત્માની જગ્યાએ જયારે હું મૂકીએ છીએ ત્યારે પોતાનો આત્મા આવે છે, કે આટલી શક્તિઓથી ભરેલો હું આત્મા, હું સિદ્ધ સમાન ભગવાન આત્મા, મને વિકારી પરિણામ થાય જ નહીં એવો હું આત્મા, હું સદાય શુદ્ધ રહું એવો હું આત્મા, સદાય નિર્મળ રહું એવો હું આત્મા, મારા એક પણ ગુણમાં કાંઈ ખામી આવે નહીં એવો હું આત્મા. કેમ કે બધા ગુણોની વાત આપણે કરી, 47 શક્તિની વાત કરી, તો એમાં એ વર્ણનમાં એ વાત આવી કે મને તો ક્યાંય કોઈ ઊની આંચ આવે એવું નથી, તો નક્કામાં હું વિભાવ ભાવે શા માટે થઉં છું? પોતાના સ્વરૂપ ઉપર આ ગુણોના વર્ણનને જ્યારે લગાડવામાં આવે ને ત્યારે ખ્યાલ આવે છે કે પોતે કેવો ભગવાન આત્મા છે, ત્યારે પોતાના સ્વરૂપનું મહાત્મા આવે છે. આ બધું કંઈ આપણે વાંચી જવા માટે, યાદ રાખવા માટે કરીએ છીએ એમ નથી. 47 શક્તિના વર્ણનને ફરી ફરીને વાંચીએ એમ પોતાના સ્વરૂપનું મહાત્મા વધારે આવે છે. શક્તિ તો સમજાઈ ગઈ છે આપણને, કદાચ કોઈક વખત કોઈક શક્તિનું નામ ભૂલાઈ પણ જાય, પણ મહાત્મા આવ્યું છે અને મહાત્માને ટકાવી રાખવું છે તો રોજ આ શક્તિઓનો અભ્યાસ જો કરવામાં આવે તો એ ટકી રહે. ગુરુદેવ રોજ આ શક્તિઓનો અભ્યાસ કરતા હતા, એમને તો બધું કંઠસ્થ હતું, બધું યાદ હતું અને અંદરમાંથી એવા ભાવ આવતા હતા. એટલે સ્વરૂપનું મહાત્મા કેટલું આવે. અહીંયા કહે છે 5મા પેરેગ્રાફમાં કે અનંત ગુણોથી ભરેલો હોવા છતાં જે ભાવ જ્ઞાન માત્રપણાને છોડતો નથી, અર્થાત જેના અક્રમે વર્તતા ગુણો અને ક્રમે વર્તતી પર્યાયોમાં જ્ઞાન વ્યાપક છે, એવો ચૈતન્ય ભાવ વસ્તુ આત્મા છે. શું કહે છે કે અનંત ગુણોથી ભરેલો હોવા છતાં જે ભાવ જ્ઞાન માત્રપણાને છોડતો નથી, અર્થાત જેના અક્રમે વર્તતા ગુણો અને ક્રમે વર્તતી પર્યાયોમાં જ્ઞાન વ્યાપક છે, એવો ચૈતન્ય ભાવ વસ્તુ આત્મા છે. ગુરુદેવ કહે છે કે જુઓ, અહીં અક્રમે વર્તતા ગુણો અને ક્રમે વર્તતી પર્યાયો તે આત્મા કહીને પ્રમાણ જ્ઞાન કીધું છે. ગુણ અને પર્યાય બંનેને લીધા એટલે એ પ્રમાણ જ્ઞાનનો વિષય થયો. દ્રષ્ટિનો વિષય પર્યાય નથી, દ્રષ્ટિનો વિષય તો ત્રિકાળ શુદ્ધ આત્મદ્રવ્ય જ છે. જે ધ્રુવ છે, જે બદલાતું નથી તે છે. જ્યારે પ્રમાણ જ્ઞાનની વાત કરીએ તો એમાં શું આવે છે, એમાં ગુણો અને એના નિર્મળ પરિણામ, ગુણો અને ક્રમે વર્તતી પર્યાયો એમ કહી અને જે આત્મા દર્શાવ્યો છે એ પ્રમાણ જ્ઞાન દર્શાવ્યું છે. પ્રમાણ જ્ઞાનનો વિષય છે દ્રષ્ટિનો વિષય. ભગવાન આત્મા કહીએ ત્યારે એમાં પર્યાય નથી, નિર્મળ પર્યાય પણ નથી. નિર્મળ પર્યાય પણ દ્રષ્ટિનો વિષય થતી નથી. એટલે નિર્મળ પર્યાયને પણ જ્યારે દ્રષ્ટિનો વિષય બતાવવો છે ત્યારે જુદી પાડી દીધી. નિયમસારમાં એને પણ અપેક્ષાથી પર કહી દીધી. અહીંયા કહે છે કે પ્રત્યેક ગુણ પર્યાયમાં જ્ઞાન વ્યાપક છે, તેથી જ એને જ્ઞાન માત્ર આત્મા કહ્યો છે. પરિશિષ્ટની શરૂઆતથી આ વાત ચાલી આવે છે અને એમાં તો અનેક કાંત પણ સમજાવી દીધું, શક્તિઓ પણ સમજાવી દીધી, ઘણું બધું સમજાવી દીધું. માત્ર આટલી વાતનો વિસ્તાર કરતા કરતા આચાર્ય ભગવાને ઘણા સત્યો, ઘણા ન્યાય આપણને સમજાવી દીધા. અહીં અક્રમે વર્તતા ગુણો અને ક્રમે વર્તતી પર્યાયો એકરૂપ જ્ઞાન માત્ર વસ્તુ આત્મદ્રવ્ય લીધું છે, કેમ કે અનંત ગુણમાં પ્રત્યેકમાં પ્રતિ સમય પરિણમન થવું, રૂપાંતર થવું એટલે પરિણમન થવું, અવસ્થા બદલાવી, રૂપાંતર એટલે કે અવસ્થા બદલવી. મૂળ દ્રવ્યમાં કાંઈ ફેરફાર ન થાય પણ અવસ્થા બદલાય એટલે પરિણમન થયું. તો પ્રતિ સમયે પરિણમન થવું તે એનો સ્વભાવ છે, અનંત ગુણ છે. તો અનંત ગુણમાં અને પ્રત્યેકમાં, દરેકમાં એના લક્ષણ પ્રમાણે પરિણમન થવું તે એનો સ્વભાવ છે. આમ અક્રમે વર્તતા ગુણો અને ક્રમે વર્તતી રૂપાંતર થતી પર્યાયો એમ દ્રવ્ય પર્યાયમય ચૈતન્ય ભાવ તે આત્મા છે અને તે લોકમાં વસ્તુ છે. છ દ્રવ્ય છે ને, તો છ દ્રવ્યમાં આ એક દ્રવ્ય છે. એવા અનંત જીવો છે, અનંત આત્માઓ છે. આગળ કહે છે બે દ્રવ્ય અને પર્યાય એમ થઈને એક વસ્તુ છે એમ નથી. દ્રવ્ય અને પર્યાય એ બે જુદી વસ્તુ છે અને એ બે ભેગા થઈને એક વસ્તુ છે એમ નથી. બંને ભિન્ન ભિન્ન ચીજ નથી, બે થઈને બે વસ્તુ થતી નથી, એ એક જ છે. પરિણામ છે એ મૂળ દ્રવ્ય જે છે એનાથી કાંઈ જુદા નથી. વસ્તુના પરિણામ એ દ્રવ્યથી જુદા ના હોય, એ એની અવસ્થા છે, એ કંઈ એનાથી જુદી નથી. પણ જ્યારે દ્રષ્ટિનો વિષય બતાવવામાં આવે કે ક્યાં દ્રષ્ટિ કરવી, ક્યાં એકાગ્રતા કરવી, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ક્યાં લઈ જવા, ત્યારે પર્યાયની વાત નથી કરવામાં આવતી. ત્યારે પર્યાય વિનાનું જે ત્રિકાળ શુદ્ધ એક રૂપ રહે છે એવું દ્રવ્ય એટલે જે ધ્રુવ છે તે એનું લક્ષ કરવાની વાત કરવામાં આવે છે. કેમ કે પર્યાય છે તે પલટતો અંશ છે, દરેક સમયે સમયે બદલાય છે, એટલે જે નથી બદલાતું એની એકાગ્રતા કરતા, એનું લક્ષ કરતા એ જ્ઞાનની પર્યાયની અંદર અનંત ગુણોનું પરિણમન એને અનુભવમાં આવે છે. આગળ કહે છે, પરથી અને વિકારથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય વસ્તુ પોતાના જ્ઞાનમયપણાને કદી છોડતી નથી, પોતાના જ્ઞાનમયપણાને કદી છોડતી નથી. માટે હે ભાઈ, જ્ઞાન ભાવ વડે તારી આત્મવસ્તુને લક્ષમાં લઈને તેનો અનુભવ કર, અને આ જ ધર્મ છે. આગળ કહે છે, અંતર્મુખ થઈને જ્ઞાન ભાવ વડે જેણે નિજ ચૈતન્ય વસ્તુનો અનુભવ કર્યો તે જ્ઞાની ધર્મી છે, તે જ્ઞાન ભાવમયપણે જ સદાય વર્તે છે, તે જ્ઞાન ભાવને કદી છોડતો નથી. જો આચાર્ય ભગવાને જે કળફમાં વાત કરી છે એમાંથી આ વાત જે ગુરુદેવે કાઢી છે એ અદભુત વાત છે. આચાર્ય ભગવાને તો એમ કહ્યું કે એ જ્ઞાન સ્વભાવ છે, અને એ આત્મામાં એ જ્ઞાન સ્વભાવ કેવો છે તો કે એ હંમેશ રહે છે, જ્ઞાનમયપણાને કદી છોડતું નથી. એ વિકારથી જુદો છે, શુદ્ધ ચૈતન્ય વસ્તુ પોતાના જ્ઞાનમયપણાને કદી છોડતી નથી, આત્મા જ્ઞાનમયપણાને કદી છોડતો નથી, જ્ઞાન ભાવ ને આત્મા ક્યારેય છોડતો નથી. દરેક અવસ્થાને વિશે એ જ્ઞાન ભાવ રહે છે. હવે આ વાત કરી એમાંથી ગુરુદેવે આ જે વાત કાઢી છે બહુ સુંદર વાત કાઢી છે. અહીંયા કહે છે કે અંતર્મુખ થઈને જ્ઞાન ભાવ વડે જેણે નિજ ચૈતન્ય વસ્તુનો અનુભવ કર્યો એવો એ જ્ઞાની ધર્મી છે, તે જ્ઞાન ભાવમયપણે જ સદાય વર્તે છે. કોણ? જ્ઞાની ધર્મી. એ જ્ઞાનમય ભાવપણે જ સદાય વર્તે છે અને તે જ્ઞાન ભાવને કદી છોડતો નથી. અહીંયા જ્ઞાનીની વાત લઈ લીધી કે જ્ઞાની ધર્મી એ જ્ઞાન ભાવને કદી છોડતો નથી, ભલે ને એ વારમાં એનો ઉપયોગ બીજે રોકાયો હોય, તે છતાંય એ જ્ઞાન ભાવે જ છે. એની દ્રષ્ટિ આત્મા તરફ છે એમ કહીએ છીએ તો એનો અર્થ એ છે કે એની દ્રષ્ટિ તો જ્ઞાનમય જ છે. ઉપયોગ બહારમાં જ્યાં રહ્યો છે અને એ વખતે એને શુભ કે ચોથા ગુણસ્થાન કે પાંચમા ગુણસ્થાનની દશા છે તો અશુભ ભાવ પણ હોય, છતાંય એને એ જાણે છે, દેખે છે, એનું જ્ઞાન કરે છે, પરજ્ઞેય તરીકે એને જ્ઞાન કરે છે. પોતે તો ભગવાન આત્મા જ્ઞાન ભાવે જ છે, પોતાના સ્વરૂપને તો એ જ્ઞાન સ્વરૂપ જ જાણે છે, સમજે છે, શ્રદ્ધે છે, એમાં એને વારે વારે યાદ પણ કરવું પડતું નથી. કે એ જ્ઞાની જ્ઞાન ભાવને કદી છોડતો નથી. આવો સાધક ધર્મી પુરુષ એમ જાણે છે કે મારો આત્મા સહજ જ ક્રમ પર્યાયરૂપ અને અક્રમ ગુણરૂપ સ્વભાવવાળો છે, સહજ જ છે, એમાં કંઈ એને ગોઠવવું પડે, યાદ કરવું પડે એમ નહીં, એ સહજ જ છે. એ ક્રમે થતી પર્યાય એનો પ્રવાહ એ બધું સહજ છે, અને અક્રમ મેં રહેલા ગુણો એ બધું સહજ છે, અને એવો પોતાનો સ્વભાવ છે, આ તો એને સહજ વર્તે છે. આવો અનુભવ સતત સહજ રહે છે. અનંત ગુણ એક સાથે અક્રમપણે વસ્તુમાં તિરછા એટલે તિર્યંક પ્રચય રૂપ પ્રયાસ છે, અને પર્યાયો નિયત ક્રમપણે ક્રમવર્તી ઉર્ધ્વ પ્રચય રૂપ થાય છે. આ તિર્યક પ્રચય અને ઉર્ધ્વ પ્રચય નો થોડોક વિસ્તાર આપણે પ્રવચન સારમાં સ્વાધ્યાય વખતે કર્યો હતો. આમ સીધો એક પછી એક ક્રમમાં ઉભો એ ક્રમવર્તી પર્યાયનો પ્રચય છે, એટલે કે પર્યાયનો પ્રચય છે, એક પછી એક એ ઉભો પ્રવાહ છે. અને ગુણો આમ ફેલાયા છે એટલે તિરછા તિર્યક પ્રચય રૂપ રહેલા છે. એક પછી એક ક્રમ એમ ગુણને માટે નથી, એટલે એને તિર્યક પ્રચય કહ્યો અને આ પર્યાયને ઉર્ધ્વ પ્રચય કહ્યો. રાણી કહે છે કે મારા અક્રમવર્તી ગુણોમાં અને ક્રમવર્તી પર્યાયોમાં હું સદાય જ્ઞાન માત્ર ભાવપણે જ વર્તું છું. આવા નિર્ણયમાં જ્ઞાનીને જ્ઞાતા સ્વભાવના આલંબનનો પુરુષાર્થ વર્તે છે. ક્યારેક રાગ છે તેને તે જ્ઞાન ભાવથી બહાર પર જ્ઞેયપણે જ જાણે છે. થાય છે રાગ, જ્ઞાનીને પણ શુભ રાગ થાય છે, પણ એ તો પોતાથી જુદો છે, એ પર જ્ઞેય છે એમ જાણે છે. કહે છે કે જુઓ આ બીજું કાંઈ નથી જ્ઞાનીને, બસ લેવો આ. આમ જ્ઞાન માત્ર ભાવપણે જ પરિણમતો સાધક સાધ્ય એવા સિદ્ધપદ પ્રતિ ચાલ્યો જાય છે. આવી વાત છે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશો લઈએ આપણે. ગુરુદેવ કહે છે કે કોઈ એમ સમજશે કે આત્માને જ્ઞાન માત્ર કહ્યો તેથી તે એક સ્વરૂપ જ હશે, પરંતુ એમ નથી. વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય પર્યાયમય છે, ચૈતન્ય પણ વસ્તુ છે, દ્રવ્ય પર્યાયમય છે. ચૈતન્ય પણ છે, ચૈતન્ય છે, જ્ઞાન સ્વભાવ છે, પણ એ દ્રવ્ય પર્યાયમય છે. અને દ્રવ્ય કહ્યું તો એ અનંત ગુણનો સમૂહ છે એ વાત પણ એમાં આવી જાય છે. અને એ કુટસ્થ નથી પણ એનું પરિણમન છે, એટલે દ્રવ્ય પર્યાયમય કહેતા એ બધું એમાં સમાઈ જાય છે. આગળ 217માં પાનો પર અહીંયા કહે છે કે જુઓ આત્માને જ્ઞાન માત્ર કહ્યો તેથી તે એક સ્વરૂપ જ છે એમ નહીં, પણ દ્રવ્ય પર્યાયમય છે એમ વસ્તુને જેમ છે તેમ અનેકાંતમય જાણવી. અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે તો સમયસારની છઠ્ઠી ગાથામાં હું આત્મા અપ્રમત તે નહીં અને પ્રમતે નહીં, અપ્રમત કે પ્રમત હું નથી એ વાત આવી ને છઠ્ઠી ગાથામાં, તો એમ કહ્યું છે ને? ગુરુદેવ એનો ઉત્તર આપતા કહે છે કે હા, ત્યાં બીજી અપેક્ષાથી વાત છે. ત્યાં દ્રષ્ટિનો વિષય એક જ્ઞાયક ભાવ બતાવવાનું પ્રયોજન છે. જે જ્ઞાયક ભાવ બતાવવો છે એ દ્રષ્ટિનો વિષય શુદ્ધ વિકાળ દ્રવ્ય કેવું છે, નિશ્ચય નયનો વિષય છે, શુદ્ધ નયનો વિષય છે એ કેવો છે એ દર્શાવવું છે. ત્યારે એમ કહી દીધું કે હું પ્રમત પણ નહીં ને અપ્રમત પણ નહીં. એટલે આત્મા પ્રમત પણ નહીં અને અપ્રમત પણ નહીં, પર્યાયની વાત જ લીધી નથી, માત્ર તિકાળી શુદ્ધ દ્રવ્ય જે ધ્રુવ છે એની વાત બતાવવી છે. એટલે ત્યાં એ રીતે વાત કરી છે. દ્રષ્ટિનો વિષય એક જ્ઞાયક ભાવ બતાવવાનું પ્રયોજન છે. અહીં દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય બંને મળીને એક ચૈતન્ય વસ્તુ આત્મા એમ પ્રમાણ જ્ઞાન કરાયું છે. અહીંયા તો શું લીધું છે? દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય, દ્રષ્ટિ છે અને દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિના વિષય ઉપર દ્રષ્ટિ પડે છે, એટલે કે દ્રષ્ટિનો વિષય જે છે એ ધ્રુવ છે અને એ દ્રવ્ય છે, અને દ્રષ્ટિ છે તે પર્યાય છે. એટલે એમાં દ્રવ્ય અને પર્યાય બંને લીધા છે, એટલે અહીંયા તો પ્રમાણ જ્ઞાન કરેલ છે. તેથી કહે છે કે ચૈતન્ય પણ વસ્તુ છે અને તે દ્રવ્ય પર્યાયમય છે. આમાં અહીં નિર્મળ પર્યાયની વાત છે. અશુદ્ધતા એ તો શક્તિનું પરિણમન નથી, અશુદ્ધતા એ કોઈ શક્તિનું પરિણમન નથી. શક્તિમાં કોઈ એવી શક્તિ નથી કે જેને કારણે વિકારી પરિણામ થાય, અશુદ્ધતા થાય, મલિનતા થાય, એટલે એની તો વાત જ નથી. પણ નિર્મળ પર્યાય અને દ્રવ્ય એમ દ્રવ્ય પર્યાયમય આત્માનું સ્વરૂપ છે. એટલે આ તો પ્રમાણ જ્ઞાનથી વાત કરી, પણ અનુભવ કરવો છે તો દ્રષ્ટિ કોની ઉપર કરવી? તો એમાં નિર્મળ પર્યાયને નથી લેતા, પણ દ્રષ્ટિનો વિષય ત્રિકાળ ધ્રુવ છે એની વાત કરવામાં આવે, એટલે પછી એમાં હું પ્રમત છું ને અપ્રમત છું એ પણ વાત રહેતી નથી. અરે ગુણ ગુણીનો ભેદ પણ નહીં, અખંડ એક અભેદનું લક્ષ કરવામાં આવે છે, ધ્રુવનું લક્ષ કરવામાં આવે છે. આગળ કહ્યું ને કે તે ચૈતન્ય અર્થાંત આત્મા અનંત શક્તિઓથી ભરેલો છે અને ક્રમરૂપ તથા અક્રમરૂપ અનેક પ્રકારના પરિણામના વિકારોના સમૂહરૂપ અનેકવાર અનેક આકાર થાય છે, તો પણ જ્ઞાનને કે જે અસાધારણ ભાવ છે તેને છોડતો નથી, તેનો સર્વ અવસ્થાઓ પરિણામો પર્યાયો જ્ઞાનમય છે. હવે આ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે જુઓ શું કહે છે કે આત્મા અનંત શક્તિઓથી ભરપૂર ભરેલો છે. કેટલી શક્તિ? તો કહે છે કે જેને ગણતા અનંત કાળે પાર ન આવે એટલી અનંત શક્તિઓ. ભગવાન આત્મા એવી અનંત શક્તિઓથી ભરપૂર ભરેલો ભગવાન છે. અનંત શક્તિમય જ ભગવાન આત્મા છે. જ્ઞાનને અંતરમાં વાળતા અનંત શક્તિમય ભગવાન આત્મા અનુભવમાં આવે છે અને સાથે શક્તિઓ નિર્મળપણે ઉછળે છે, પરિણમે છે. આમ નિર્મળ નિર્મળ પરિણમતા કેવળ જ્ઞાન થાય ત્યારે અનંત શક્તિઓને તથા અસંખ્ય પ્રદેશોને ભિન્ન ભિન્ન કરીને પ્રત્યક્ષ જાણે. કે આપણે જે આ ભેદ કરીને જે જાણ્યું, ભેદ દ્વારા વસ્તુના સ્વરૂપને જાણ્યું કે અનંત શક્તિ છે, અનંત શક્તિઓ એના લક્ષણ પ્રમાણે પરિણમે છે, જ્ઞાન ગુણ છે તો એનું પરિણમન એ જ્ઞાન કરવા રૂપે થાય, સુખ ગુણ છે તો એનું પરિણમન આનંદ રૂપે થાય, સુખના અનુભવ રૂપે થાય. એ રીતે જે જુદું જુદું કરી અને આપણે સમજ્યા એ ખરેખર અનંત શક્તિઓ છે એવો સ્પષ્ટ અનુભવ તો કેવળ જ્ઞાનમાં થાય. કેવળ જ્ઞાન થાય ત્યારે એ એમ ભિન્ન ભિન્ન પ્રત્યક્ષ જાણે, ભિન્ન ભિન્ન કરીને પ્રત્યક્ષ જાણે. કહે છે ને ગુરુદેવ અસંખ્ય પ્રદેશને ભિન્ન ભિન્ન કરીને પ્રત્યક્ષ જાણે, અનંત શક્તિઓને પણ ભિન્ન ભિન્ન પ્રત્યક્ષ જાણે, કેવળ જ્ઞાનમાં જાણે. અત્યારે તો એ જ્યારે સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે એ અનંત ગુણોના પરિણમનને એક રૂપ અનુભવે છે, એ આત્માનો પરિણમન છે. કહે છે કે આમ નિર્મળ નિર્મળ પરિણમતા કેવળ જ્ઞાન થાય ત્યારે અનંત શક્તિઓને તથા અસંખ્ય પ્રદેશોને ભિન્ન ભિન્ન કરીને પ્રત્યક્ષ જાણે. માટે હે ભાઈ, તારી અનંત ચૈતન્ય સંપદાને સાક્ષાત દેખવી હોય તો તારા જ્ઞાનને રાગથી છૂટું કરીને અંદર સ્વભાવમાં વળ. તારા જ્ઞાનને રાગથી છૂટું કરીને સ્વભાવમાં વાળ. સ્વભાવમાં અંતર્લીન થઈને જાણતા અનંત ચૈતન્ય સંપદા સાક્ષાત જણાઈ જાય છે. આગળ કહે છે કે જો વેદાંતવાળા અદ્વૈત બ્રહ્મ એક જ આત્મા બ્રહ્મ છે એમ કહે છે, તેઓ ગુણ પર્યાયોને સ્વીકારતા નથી. ગુણ પર્યાયોને સ્વીકારતા નથી તો પછી અનુભવની તો વાત જ ક્યાં રહી? કેમ કે અનુભવ થાય છે તે પર્યાયમાં થાય છે અને જેનો અનુભવ થાય છે એ તો પોતાના દ્રવ્યના નિર્મળ પરિણમનનો અનુભવ થાય છે. એટલે બે વસ્તુ છે, પણ એ અનુભવના કાળે પછી દ્વૈત રહેતો નથી, પણ વસ્તુ તો એમ જ છે, અનુભવના કાળે અદ્વૈત છે. પણ વેદાંત તો એમ માનતું જ નથી, પર્યાયનો તો એને સ્વીકાર જ નથી. એટલે પછી આત્માનો અનુભવ કે વળી શું? એમને માટે તો એ પ્રશ્ન થયો. એટલે દ્રવ્ય પર્યાય રૂપ અનેકાંતમય વસ્તુને વેદાંતમાં માનતા નથી. ત્યાં અદ્વૈત અદ્વૈતની વાત કરી છે, પણ આવો અદ્વૈત કર્યો છે. જૈન દર્શનમાં આવું અદ્વૈત પણ નથી. જૈન દર્શનમાં તો દ્રવ્ય અને પર્યાયની એક રૂપતા થઈ એમ જ્યારે કહ્યું તો ત્યારે અદ્વૈતપણાનો ખ્યાલ આવે છે કે આ અદ્વૈતની વાત થઈ. જ્યારે પોતે ભગવાન આત્માને અનુભવે છે એમ કહીએ છીએ તો એ અનુભવના કાળે પછી બે પણું રહેતું નથી કે હું જાણવા વાળો જુદો છું અને જે જણાય છે તે જુદું છે એમ રહેતું નથી. એટલે એ રીતે અદ્વૈતની વાત કરી છે. પણ એમ નથી વેદાંતની જેમ કે પર્યાયનો સ્વીકાર જ નથી, પર્યાય છે જ નહીં, એમ અદ્વૈત પણ નથી. એ તો દ્રવ્ય પર્યાય રૂપ અનેકાંતમય વસ્તુને માનતા નથી, પરંતુ તેમની એવી માન્યતા મિથ્યા છે. કેમ કે વસ્તુમાં એટલે આત્મામાં અક્રમવર્તી ગુણો છે અને ક્રમવર્તી પર્યાયો છે, અને એ સદાય વર્તે છે, સદાય વર્તે છે. આપણે શક્તિના વર્ણનમાં જોયું ને, ભાવ શક્તિને કારણે કોઈ એવો સમય ન હોય કે જ્યારે નિર્મળ પરિણામ ન હોય. નિર્મળ પરિણામનો ભાવ, એવો ભાવ હોય હોય ને હોય, કોઈ એક નિર્મળ ભાવ હોય હોય ને હોય, દરેક શક્તિનો એક એક નિર્મળ ભાવ, એમ એક રૂપ નિર્મળ ભાવ આત્માનો હોય, એવી ભાવ શક્તિ આત્મામાં પડી છે. એ ભાવ શું છે? એ તો નિર્મળ પરિણતિ છે. પરિણતિ વિનાનું દ્રવ્ય ક્યાંથી હોય? પરિણતિ વિનાનું દ્રવ્ય હોય જ નહીં. બધા ન્યાય બરાબર સ્પષ્ટ થઈ ગયા. શક્તિના વર્ણન દ્વારા તો ગુરુદેવે ઘણું સ્પષ્ટ કર્યું. અહીંયા કહે છે કે આત્મામાં અક્રમવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયો સદાય વર્તે છે. વાસ્તવમાં અક્રમે વર્તતા ગુણો અને ક્રમે વર્તતી પર્યાયો એ બેના સમુદાય રૂપ જ ચૈતન્ય વસ્તુ આત્મા છે. આવા આત્માના અનંત ગુણમાં જ્ઞાન એક અસાધારણ ભાવ છે, જે સ્વને અને પરને સર્વને ભેદ પાડીને જાણે છે. સ્વ પર પ્રકાશક એવો જ્ઞાનનો સ્વભાવ છે. આ જ્ઞાન ભાવ વડે આત્માની બધી અવસ્થાઓ પર્યાયો જ્ઞાનમય જ છે. જ્ઞાન ભાવ વડે આત્માની બધી અવસ્થાઓ જ્ઞાનમય જ છે. આવી વાત છે. તો આ રીતે કળશ 264 આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હજી એના પછી કળશ 265 પણ આ જ ભાવની વાત કરતા કહેશે. એમાં અનેક સ્વરૂપ અનેકાંતમય વસ્તુને જેઓ જાણે છે, શ્રદ્ધે છે, અનુભવે છે, તેઓ જ્ઞાન સ્વરૂપ થાય છે એવા આશયનું કળશ રૂપ કાવ્ય 265 અત્યારે ભગવાન કહેશે. અને પછીથી થોડો વિષય બદલાય છે, તો એ આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સમયસરની સ્તુતિ બોલીશું.
કુંદ રચું શાસ્ત્ર સાચિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમરસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી ઠંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી છે નિશ્ચય ગ્રંથ ભંગ સઘળા વ્યવહાર ના ભેદવા તું પ્રજ્ઞા છીણ જ્ઞાન ને ઉદયની સહુ છેદવા સાથી સાધક નો તુભાનુ જગત નો સંદેશ મહાવીર નો વિષામો ભવ ક્લાંત ના હૃદય નો પંથ મુક્તિ તણો સુણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રૂચિ આળસે સૌ તું રીજતા સકલ જ્ઞાયક દેવરી જે તુરીજતા સકલ જ્ઞાયક દેવરી જે બનાવું પત્ર કુંદન ના રત્નો ના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રો ના અંકાએ મૂલ્ય ના કદી